તારીખ 9/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 45
શ્રદ્ધા વિનાની વિધિ શું છે, કાર્ય પદ્ધતિ શું છે એની ચર્ચા. સહજ જ્ઞાન અને આનંદાદી અનંત ગુણ સમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયુક્તત્વ છે તેને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દૃઢદૃષ્ટિ છે, તે યથાર્થી દૃષ્ટિ છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંજલિ કેવું છે, જ્ઞાન શ્રદ્ધાંજલિ વિષયભૂત નિરાત્મ તત્વ કે સહજ જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણ સમૃદ્ધિથી ભરપૂર છે, પોતાના સ્વરૂપમાં અનંત ગુણની સમૃદ્ધિ છે અથવા અનંત ગુણથી પોતે સમૃદ્ધ પદાર્થ છે. દીન નથી, સંસારી નથી, લાચાર નથી, સાધારણ નથી. સહજ એટલે અકૃત્રિમ એવા જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણ છે. જે જ્ઞાનને ક્યારે પણ નવમેમાં ઉત્પન્ન થયું ગુણ હોય અથવા અનંત ગુણમાંથી કોઈ ગુણને પણ નવો થવાનો પ્રશ્ન નથી, ગુણને લાવવાનો પ્રશ્ન નથી, ગુણને અભાવ થવાનો કોઈ પ્રશ્ન નથી, એનું સહજ ત્રિકાળી અકૃત્રિમ આત્મસ્વરૂપ છે કે જેમાં જ્ઞાન આનંદ આદિ અનંત ગુણો એટલા ભર્યા છે કે વસ્તુ ભરપૂર છે. એમ કહે અનંત ગુણ સમૃદ્ધિ છે એટલું ન કહ્યું, પણ અનંત ગુણ સમૃદ્ધિથી ભરપૂર છે. બીજો કોઈ ક્ષતિનો ખામીનો કોઈ અવકાશ નથી એની અંદર. એટલે પોતાના સર્વગુણોથી પરિપૂર્ણ છે, સંપન્ન છે એટલું નહીં પણ પરિપૂર્ણ સંપન્ન છે. જેને કોઈ બીજાની અપેક્ષા રહે કે કોઈ ગુણ એવો ઓછો હોય એની અપેક્ષા રહે એવું કાંઈ નથી એની અંદર. એવા અનંત ગુણમય બીજ તત્વને જ્ઞાયક તત્વના નામથી એક શબ્દથી એક શબ્દમાં બધું લઈ લેવું. જ્ઞાયક કહેતા જ્ઞાન આનંદ આદિ અનંત સહજ ગુણોનું ભરપૂર પરિપૂર્ણ સ્વરૂપ લેવું. એમાં નિજ તત્વને કોઈ પર્યાયની અપેક્ષા નથી, અધૂરી પર્યાયની અપેક્ષા નથી, વિકારી પર્યાયની અપેક્ષા નથી કે પૂર્ણ પર્યાયની પણ એને અપેક્ષા આવે. બધી સર્વ પર્યાયો આવી ગઈ એમાં. જોકે પૂર્ણ પર્યાયની પણ અપેક્ષા નથી એમ કહેતા નીચેની વાત બધી આવી જાય છે, પણ સ્પષ્ટ વાત કરી છે પોતાના સંપૂર્ણ સ્વરૂપને અધૂરા પર્યાયની એટલે ક્ષોક્ષમ જ્ઞાનની અપેક્ષા નથી. ક્ષોક્ષમ જ્ઞાન અધૂરું જ્ઞાન છે એવી કોઈ એને અપેક્ષા નથી. વિકારી પર્યાયમાં શુદ્ધ ભાવની કોઈ અપેક્ષા નથી. આવો કોઈ શુદ્ધ ભાવ થાય તો મને ઠીક, સુગાનીજીના પત્રમાં એક વાત આવે છે, મીમુક્ષુ એમ લીધું કે આપની વાત સાંભળતા વિરાગ વિરાગ બધી જગ્યાએથી ઉપેક્ષા થઈ જાય છે. સ્વતત્વની વાત સાંભળતા બધી જગ્યાએ તે ઉપેક્ષા થઈ જાય છે, તો કે પરિણામમાં ઉપેક્ષા થાય એની પણ મને અપેક્ષા નથી. ક્યાંથી લેતા થાય? બધી જગ્યાએથી ઉપેક્ષા થઈ જાય છે, તો પણ એ ઉપેક્ષા ભાવ થાય એની પણ અપેક્ષા નિષ્તત્વને નથી. એ તો જેમ મેરું છે એના ફરતા દેવો પ્રદક્ષિણા ફરે છે. 1000 યોજનનો તો એનો વ્યાસ છે, ડાયામીટર છે. મનુષ્ય તો ક્યારે ફરે? આ તો લબ્ધિ ધારે છે, દેવો એની પ્રદક્ષિણા કરે છે. પણ એનો ગુરુને કેટલો લાભ થાય? એમ જે પરિવારો શુદ્ધ આત્માની અપેક્ષા કરે, અવલંબન કરે, એને ફરતી પ્રદક્ષિણા મારે એટલે ફરી ફરીને ત્યાં જ આવે, ફરી ફરીને ત્યાં જ આવે, એનું કેન્દ્ર સ્થાન છોડે નહીં, તો પણ શુદ્ધ આત્માને એની અપેક્ષા નથી. એ પણ એમને તક કરે છે, એને કોઈ પર્યાય આમ જાય કે પર્યાય આમ જાય છે, એમાં કોઈ ઉદ્ઘટ થાય, એમાં કોઈ ફેરફાર થાય એ પરિસ્થિતિ. સ્વતત્વને લક્ષ્મણાલયની શરત કરે છે કે અધૂરી વિકારી કે પૂરી પર્યાયની અપેક્ષા વગર લક્ષ્મણ લેવું, એની અપેક્ષાથી લક્ષ્મણ ન લેવું, એની અપેક્ષા વગર લક્ષ્મણ લેવો. અથવા જીવનાયક તત્વ પર્યાય રહિત છે, પર્યાયના અભાવ સ્વરૂપે છે, એને સીધે સીધો લક્ષમાં લેવું એમ કહે છે. પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું એટલે સીધે સીધો લક્ષમાં લેવું. આ સ્વતત્વની આશ્રય કરતા સમ્યક દર્શન પ્રગટ છે, સમ્યક જ્ઞાન પ્રગટ છે. એ સ્વતત્વની અપેક્ષામાં એ વાત નથી, પર્યાયની અપેક્ષા સ્વતત્વની અપેક્ષામાં નથી. વચનામૃતમાં પણ એવું એક બોલાવે છે કે મોક્ષ માર્ગની અંદર સમ્યક દર્શનથી મુનિપણાની બધી શુદ્ધ પર્યાયો ક્રમશઃ પ્રગટ થઈ જાય છે. સાધક જીવ આગળ વધતા પૂર્ણ પર્યાયને પ્રાપ્ત કરે છે, તો પણ એમાં વિશેષ શું છે? એ તો જો વસ્તુ હતો એ વ્યવસ્થા છે, એ વિશેષ શું થઈ ગયું છે? એટલે પૂર્ણ પર્યાયની પણ કોઈ મહત્તા છે એમ એમાં નથી આવતું, એની મહત્તા નથી એવું આવે છે, એમાં શું થઈ ગયું? એમ કોઈ એમ કે ભાઈ તમને તમારા પિતાશ્રીનો વાત સાંભળ્યો, મને ન મળે તો કોને મળે? તમને મળે? એના પુત્રને પિતાનો વારસો પુત્રને ન મળે તો કઈ પાડોશીને મળે? ગામમાં કોઈને દેવા જાય કે એ પણ એના અધિકારમાં વિષય છે, એને મળ્યું એમાં કોઈ સહજ વાત છે? એ કોઈ નવીનતા નથી, વિશેષતા નથી એમ. એમ કહીને એ લેવું છે કે મુખ્યત્વ અવસ્થામાં અનાદિથી જીવને પર્યાયની અપેક્ષાએ પર્યાયની સાવધાની વર્તે છે, આમ દેવું છે. કારણ કે એ જોડે છે તો પર્યાયમાં શું થયું, કેટલી વિશેષતા થઈ, કેટલો આગળ વધ્યો, આનંદ આવ્યો કે નહીં, અનુભવ થયો કે નહીં, ફરાણો થયું કે નહીં, આમ થયું. પર્યાય ઉપરનું એનું જે વજન છે, અપેક્ષા બુદ્ધિ છે, અને એને લઈને જે પર્યાયની સાવધાની છે, એ પરિણામના વલણને બહિર્મુખ પકડી રાખે છે. અને એ બહિર્મુખ પકડાયેલું પરિણામનું વલણ ઊંટી દિશામાં એટલે અંતર્મુખ થઈ શકતો નથી, એ સાવધાની ખોરાક છે. જો કે સહજ અનુગુણથી સમૃદ્ધ જ્ઞાયિક તત્વ એ અંતર તત્વ છે, અને એ અંતર તત્વની સાવધાની અંતર્મુખપણે થાય છે. જ્યારે એની સાવધાની થાય છે ત્યારે કોઈ પર્યાયાદીની, બહિર્ભાવોની, બાહ્ય ભાવોની, બાહ્યભાવોની કોઈ સાવધાની રહેતી નથી કે થતી નથી, એ સહજ છે. એને અહીંયા વર્ણનથી કહે છે કે અધૂરા વિકારી અને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું લક્ષ્ય છે, જ્ઞાનનો પર્યાય છે. અને લક્ષમાં લેતા શ્રદ્ધાન પણ સૌ થાય છે, એને દ્રઢ દ્રષ્ટિ કહેવામાં આવે છે, યથાર્થ દ્રષ્ટિ કહેવામાં આવે છે, તેને સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. યથાર્થતા ઉપર થોડો વિચાર કે યથાર્થપણે દ્રષ્ટિ કરવી, યથાર્થપણે જ્ઞાન કરવું, અથવા સમગ્રપણે યથાર્થતા જાળવવી, આ યથાર્થતા જ શૂન્ય જ્ઞાનમાં પરિણમે છે.
બરોબર.
મતિની જે યથાર્થતા છે, સમજણની જે યથાર્થતા છે, મુનુખોની ભૂમિકામાં એ જ આગળ વધીને શૂન્ય જ્ઞાનમાં પરિણમે છે. કેમ કે શૂન્ય જ્ઞાન તો યથાર્થ જ્ઞાન છે, એની સાથે મેળ ખાય છે યથાર્થતાને, અયથાર્થતા તો વિપર્યાસમાં જાય છે. એટલે જે મુમુક્ષુ જીવ મુમુક્ષુની ભૂમિકામાં યોગ્ય સ્થાનમાં પ્રવર્તે છે ત્યારે એની યથાર્થતા પહેલા ઉત્પન્ન થાય છે. સુવિચારના શ્રીમદજી એ જેને કહ્યું, જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે વિજ્ઞાન. સુવિચાર નાખો કે યથાર્થ વિચાર નાખો, ત્યાં નિર્જ્ઞાન એટલે આત્મજ્ઞાન સમ્ય જ્ઞાન પ્રગટ થાય છે.
બરોબર.
આ રીતે લિંક મળે છે. નહી તો પરિસ્થિતિ એવી છે કે શૂન્ય શૂન્ય જ્ઞાનથી જે મોક્ષ માર્ગ શરૂ થાય છે એ પહેલાંની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, અનંતકાળે પણ બહાર નીકળવું એ આ જીવને માટે હજી શક્ય બિંદુ નથી. એ વિષયની બહુ બહુ ઊંડી વિચારણા માંગી લે એવી સમસ્યા છે.
બરોબર.
એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે પોતાની જ્ઞાતિ અનંતકાળથી છે અને અનંતકાળ થયા એને માર્ગ મળ્યો નથી, ઉપાય મળ્યો નથી, પ્રયત્ન કર્યો છે તો પણ મળ્યો નથી. જે પ્રયત્ન કર્યો છે એ યથાર્થ પ્રયત્ન નથી કર્યો. પ્રયત્ન તો જરૂર કર્યો છે પણ યથાર્થ પ્રયત્ન કર્યો નથી એટલે માર્ગ મળ્યો નથી. તો યથાર્થતા શું ચીજ છે એ સમજવી રે. યથાર્થતામાં આવે છે શ્રીમદજી એ વાત લખી છે કે અમે અમારું પહેલાનું લખાણ તપાસી ગયા છે તો અમને તે સપ્રમાણ લાગ્યું છે. અમે જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં જે કાંઈ એમને લખેલું એ જોઈ ગયા તો એમને સપ્રમાણ લાગેલું. એનો અર્થ શું છે કે જે વિચારણાથી એમાં યથાર્થતા આવેલી હતી, જે સૂક્ષ્મ વિપર્યાસ છે એ તો પોતાનો પુરુષાર્થ છે જે શરૂ નથી થયો. પુરુષાર્થ જોઈએ એટલો કારણ આપવું જોઈએ એટલું કારણ પાતું નથી, એટલો પ્રયાસ છે. પણ જે સ્વરૂપની સ્વભાવને સમીપ આવવાનો પ્રયત્નમાન છે એ થોડો વિષય લાવશે ચાલુ બોલમાં. એનો જે પ્રયત્નમાન છે એ ઉત્તરો ઉત્તર આગળ વધતી દિશામાં છે અને એ આગળ વધીને કાર્ય કરે છે. આગળ વધતો જાય છે અને પોતાનું કાર્ય આગળ પ્રાપ્ત થશે એવી સ્થિતિમાં છે. કોઈ પ્રકાર કેવો છે યથાર્થતાનો કે જેની અંદર અયથાર્થતા ઉત્પન્ન થતી નથી. પંચાજીમાં એવી એક ગાથા છે, યથાર્થતા સમજણની યથાર્થતાથી સમય જ્ઞાન પ્રગટ થાય છે, એવી એક ગાથા છે. નંબર યાદ પણ એમાંથી બધા મૂળ પરમાગમોમાંથી જે બધા મૂળી આવ્યા છે, આત્મસિદ્ધિમાં જે ઘણી વાતો આવી છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે જ્ઞાન, એ બધી વાતો મૂળ પરમાગમોમાં પડેલી છે. અને સાધક જીવને પોતાના અનુભવમાં આવેલી હોય છે, અનુભવથી એ વાતને સંમત કરેલી હોય છે, પોતાના કથનમાં પણ એની પ્રસિદ્ધિ થાય છે. યથાર્થતામાં એવું છે કે એનું જે કેન્દ્ર સ્થાન છે એ તો હિત અહિતના પ્રયોજન સાથે સંકળાયેલું છે. પોતાનું જે પ્રયોજન છે એ પોતાનું હિત થાય, પોતાનું પ્રયોજન છે, અને અહિત ન થાય એમાં નાસ્તી આવી જાય. પોતાનું હિત થાય તો અહિત ન થાય એ પ્રકારે એ હિત અહિતનો વિષય કેન્દ્ર સ્થાનમાં રાખીને જો જીવ શાસ્ત્રનો વિષય તત્વનો વિષય અભ્યાસ તત્વજ્ઞાનનો જે કાંઈ કરે એ પ્રકારથી કરે તો એમાં યથાર્થતા જળવાઈ રહે છે. અને નહીતર લક્ષ કંઈક અન્યથા હોવાથી આત્મહિત સિવાયનું કોઈ અન્યથા લક્ષ્ય, લક્ષ વગરનો તો જીવ નથી, તો એમાં યથાર્થતા નથી રહેતી. તત્વજ્ઞાનનો અભ્યાસ થાય છે, સૂક્ષ્મ યોગ્ય હોય તો આગમ અનુકૂળ પણ અભ્યાસ થાય છે, છતાં એમાં યથાર્થતા ન હોય એવી કોઈ જે ક્ષતિ રહે છે. તેથી તે અભ્યાસનું ફળ સમય દર્શન અને સમય જ્ઞાન એવું આવતું નથી. આપણા સમાજમાં આ એક બહુ મોટી સમસ્યા છે, અથવા સર્વસાધારણ આ પ્રશ્ન છે કે અનેક વર્ષોથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, સમયસાર જેવા મહાન પરમાગમોનો અધ્યયન સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવશ્રી જેવા સમર્થ મહાપુરુષોને પ્રવચનો સાંભળીને એમાં પણ સ્વાધ્યાય, એમના માધ્યમથી પણ સ્વાધ્યાય કરીએ છીએ, પણ છતાં હજી અમારું કામ થતું નથી, કાર્ય થતું નથી. આ સમસ્યા વ્યાપક રીતે છે. કેમ કે અભ્યાસ શરૂ કર્યાને સ્વાધ્યાય શરૂ કર્યાને વર્ષો વીતી ગયા છે. એનું કારણ એ છે કે એમાં યથાર્થતા નથી હોતી. પોતાને એમ લાગે મારી સમજણ તો બરાબર છે, આગમ પ્રમાણે જ મને સમજમાં આવે છે, ગુરુદેવના વ્યાખ્યાનમાં કાંઈ વિરોધનો ભાસ લાગતો નથી, લાગતો એની ચર્ચા નથી કરી, પણ લાગતો નથી એવા જીવોને પણ યથાર્થતા ને અયથાર્થતાનો વિષય જ્યાં સુધી પોતાના ધ્યાનમાં ન હોય ત્યાં સુધી વિપર્યાસ ટળતો નથી, અયથાર્થતા મળતી નથી, અને એમને સ્વાધ્યાયમાં જે કાંઈ બાહ્ય ક્રિયા છે એમાં સમય પસાર થઈ જાય છે, આયુષ પર્યંતનો સમય પસાર થઈ જાય છે. એ ઉપર છેલ્લો વિચાર છે કે અંતરથી વાત એમ જ છે, એ જરા પોતાને તપાસવાનો વિષય છે. જો પોતા માટે હોય તો બીજાને તો આપણે વિચાર ના કરવું, નકામી છે વિચારવું, નકામું છે. પણ પોતા માટે તપાસવાનો વિષય છે. હજારો માઇલથી સોનગઢની નજીક આવ્યા છતાં માર્ગથી હજારો માઇલ દૂર નથી ને, આ વિચારવા જેવું વિષય છે. આ એક વિચારવા જેવું વિષય છે, મારા ધ્યેયથી હું કેટલો દૂર છું. કેમ કે એમાં એ ભાવનું અંતર માપવાનું છે, ક્ષેત્રનું અંતર. કામ કોઈ રીતે થવાનું નથી. અને એ યથાર્થતાનો એ એક જ કેન્દ્ર સ્થાન છે. બહુ સંક્ષિપ્તમાં છે પાછો વિષય, એવો બીજો વિશાળ નથી કે આપણે ભૂલ ભૂલામણીમાં આવી જઈએ. મારું હિત થાય છે એ પ્રકારે મારું જ્ઞાન કામ કરે છે કે નહીં, કેમ કે મોક્ષની ભૂમિકામાં તો સમજણ જ સાધન છે, જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. શ્રદ્ધા ઉલટી પડી છે, ચારિત્ર ગુણ રાગાદી વિકારે પરિણમે છે, રાગ દ્વેષ મોહ અનેક પ્રકારે, સુખ ગુણમાં પણ સુખ નથી દુઃખ છે પરિણમનમાં. એ જ્ઞાન છે, એ સાધન છે, અને એની અંદર યથાર્થતા માગે છે. જ્ઞાન સાધન છે અને યથાર્થતા જરૂરી છે. જો યથાર્થતા ન આવે તો તત્વજ્ઞાનનો અભ્યાસ નિષ્ફળ જાય છે, સત્સમાગમ નિષ્ફળ જાય છે. એ તત્વજ્ઞાનનો અભ્યાસ અને સત્સમાગમ યથાર્થતા આમાં આવે એવા જ નિમિત્ત છે. પણ એવા નિમિત્તો હોવા છતાં પણ જો યથાર્થતા રહે અને યથાર્થતા ન આવે તો પછી કઈ જગ્યા નથી, પછી કોઈ અવકાશ નથી, પછી જગતમાં બીજું કોઈ એને નિમિત્ત પણ નથી. યથાર્થતા એટલે પોતાના હિતને મુખ્ય રાખવું, પોતાનું હિત મુખ્ય રહેવું, લક્ષમાં રહેવું. આ હિત છે એ નફો છે, મતલબ નફાનું લક્ષ રહે છે કે નહીં વેપારી, આ હિત છે એ નફો છે. કે એ સિવાયને પણ પરિણામ તો થાય છે, બરાબર કે નહીં, કે એકલા જ પરિણામ થાય છે કે નહીં, સિવાયને પણ પરિણામ થાય છે, થાય છે કે નથી થતા. તો એની અંદર કઈ લક્ષ રહે છે, જાગૃતિ રહે છે. જો કરીએ છીએ એ વાત યથાર્થ હોય તો જે કરવા યોગ્ય નથી એમાં જાગૃતિ આવ્યા વિના રહે નહીં. જેમ કે જેને નફાનું લક્ષ હોય એને નુકસાનીની સાવધાની હોય કે ન હોય, કે હોય જ હોય. તો અહીંયા લક્ષ છે, યથાર્થતા છે, એનું લક્ષણ શું કે નુકસાનીમાં જે પરિણામ ચાલે છે એને એમાં પોતે જાગૃતિ અને સાવધાનીમાં આવી જાય, એ પ્રકાર ત્યાં ઉત્પન્ન થઈ જાય. જો એ પ્રકાર ત્યાં ઉત્પન્ન ન થયો હોય તો આ બાજુના પરિણામ છે એ તદ્દન ઉપર છેલ્લા છે એમ નક્કી કરવું. આ જીવે એવા ઉપર છેલ્લા પરિણામ અનંતવાર કર્યા છે. અરે અત્યારે કરે છે એથી પણ ઘણા વિશેષ કર્યા છે, મોટી મોટી તપશ્ચર્યાઓ કરી હોય, દીક્ષાઓ કીધી હોય, કંઈક કર્યું છે. અને શાસ્ત્ર અધ્યયન પણ અત્યારે કરે છે એના કરતાં ઘણું હજારો ગણું વધારે કર્યું હોય. એવા પણ ભૂતકાળની અંદર કાળ પસાર થયા છે ખરા આ જીવ માટે, પણ બીજી સાઈડ એને તપાસી નથી. જેમ કોઈ એમ કે ખાડે ડૂચાને દરવાજા મોકળા હોય તો એક માણસ કમાયાના કરતા બમણો ચાર ગણો દસ ગણો ખર્ચ કરી નાખતો હતો, અને પછી એમ કે કમાવશું તો રોજ પણ કમાણી દેખાતી નથી, ખાટ દેખાય છે. તો કે ક્યાં જાય છે એનો તો તને વિચાર નથી, એનો તો તને ખ્યાલ નથી. એમ પોતાની સાવધાની રાખે. જો એમ સમજવા મળ્યું છે, લાંબી વાત ન વિચારી, કે આ આત્મા પોતે રાગાદી સ્વરૂપ નથી અને દેહાદી સ્વરૂપ નથી, તો પછી એથી આગળની તો વાત જે કુટુંબ પરિવારની બીજી રહી, એમાં પોતા ભગવાન છોડવા માટેનો કેટલો પ્રયત્ન છે. અનાસ્થિત રહીએ છીએ, કારણ કે અસ્થિત તો એમ દેખાય છે કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણી તો ભાવના છે, આપણી તો ઈચ્છા છે કે આપણે તો આપણું હિત કરી લેવું છે, આપણે મોક્ષ માર્ગમાં ને પ્રાપ્ત કરવો છે અને આપણે મોક્ષને પણ પ્રાપ્ત કરવો છે. તો અસ્થિથી તો કઈ ભૂલ દેખાતી નથી, તો નાસ્તિથી વિચારવું કે આત્મા જ્ઞાન સ્વભાવે પોતે છે, એમાં જ મમત્વ થવા ઉપરાંતના રાગ દેહ અને એ સિવાયના જેટલા કોઈ ઉદયમાન સંયોગો છે, પ્રસંગો છે, એ પ્રસંગોમાં પ્રવર્તતા કાળે, પછીથી વિચાર કરવાની વાત નથી હવે, પ્રવર્તતા કાળે આ જીવ એમાંથી મમત્વ છોડવાનો પ્રયત્ન કેટલો કરે છે, મમત્વ ભાવે થાય છે એમાં તો હજી કઈ પ્રશ્ન નથી. કોઈ એમ કહેતો હોય મમત્વ થતું નથી તો એ તો કોઈ ચાલે એવું નથી. સહજ જ મમત્વ ભાવે થાય છે, જેમ કે ઘરમાં દીકરાને જોવે છે, મોટી ઉંમરના માણસ તો એ મારા પણ જણાય છે કે કોઈ અન્ય પણ જણાય છે, એ રીતે કોઈ વખત જો પોતાની દ્રષ્ટિને પોતાના પરિણામને પ્રવૃત્તિ વખતે ચેક કર્યો છે. આ તપાસ કેવી રીતે થાય છે કે માણસ સામાન લઈ જતો કે ઉપાડી તમારી બેગ ખોલવા દે, ચેક કરે છે કે નહીં સરકારી ખાતા મેં ઉપાડી, તમારા સામાનની અંદર કાંઈ એવી ચીજ તો નથી કે જે કાયદા બહારની પ્રવૃત્તિ વાળી હોય, બરાબર છે? એમ ચાલતા ઉભો રાખી દઈએ એવું ચેકિંગ આવવું જોઈએ. પરિણામ ઉપર આટલી જાગૃતિ આવે એ વખતે તો એમને એમ ખેંચાઈ જાય, અજાગ્રત અવસ્થામાં જરા પણ સાવધાની ન રાખે કે આમાં કેટલો રસ રેડાય છે ને કેટલું અહિત કરું છું, પરમા સ્વરૂપનું કર્યું છે એ જ અનંત જન્મ મરણનું અને નરક નિગોદાદી ગતિનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. બહુ સરસ પત્ર છે એમાં સુંદરજી એ વિશે. એક જ નાની એવી ભૂલ છે કે મોટી એવી ભૂલ છે જે ગણો એ એક જ છે. નીકળવા માટેની વાત છે આ, છીએ છીએ એમ કરીને રહેવું છે કઈ કે નહીં, હવે રહેવું નથી એમ નિર્ણય કર્યો છે, એવો નિશ્ચય જો કર્યો છે એને માટે વાત છે. જેને હજી રહેવું છે એને કહેવાનો કોઈ અર્થ જ નથી. અહીં તો નીકળવું છે એને અર્થ છે, એને કહેવાની વાત છે. તીર્થંકર દેવના નામે વાત કરી છે, છેલ્લો પેરેગ્રાફ છે આ પત્રનો. પત્ર તો આખો બહુ સરસ છે, છેલ્લો પેરેગ્રાફ આપણા ચાલતા આવ્યું છે ઉપર છે, 537 નંબર નો પત્ર છે, 28મા વર્ષમાં શ્રી તીર્થંકર આદિ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. સંબોધનની મધ્ય ફરી ફરીને આ વાત કરી છે, ફરી ફરીને કરી નથી, કેટલી કેવી રીતે કરી છે ફરી ફરીને એમ કહે છે, પણ જીવ દિશામુંડ રહેવા ઈચ્છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે. તીર્થંકર આદિએ, તીર્થંકર થી માંડીને સત્પુરુષના સર્વ જ્ઞાનીઓએ ફરી ફરીને આ વાત કરી છે, પણ આ જીવ પોતે દિશામુક્ત રહેવા માગે છે, સાચી દિશા પકડવા માગતો નથી, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે આવા શબ્દો વાંચ્યા છે, કાઠિયાવાડી શબ્દમાં પત્ર લખ્યો છે. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જે સમજે તો સહજ મોક્ષ છે, સહજ જ મોક્ષ છે એમ કે છે. સમજે તો મોક્ષ સહેજે છે, ન સમજે તો બધા પ્રયત્ન અનંત પ્રકારના કોટી ઉપાય બધા વ્યર્થ છે. સમજણ પર કેટલી વજન છે. એક આ જે સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સમજે તો સહજ છે અને ન સમજે તો બીજા અનંત ઉપાય પણ નથી. તું સ્વરૂપ સમજી શકે તને તરત લાગશે કે હું કુટુંબ વાળો નથી, હું આ પરિવાર વાળો હું નથી, હું આ શરીર વાળો નથી, હું આ રાગ વાળો નથી. જીવનું જે સહજ સ્વરૂપ છે તે જ સમજવું છે. આટલી વાત છે. કેટલો સંક્ષેપ છે કે જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ સમજવું છે, અને પોતાનું સ્વરૂપ સમજવું છે માટે વિકટ નથી. જો બીજાના ઘરની વાત હોય તો હજી પરાધીન હોવાથી કદાચ ન પણ સમજાય કે શું કરીએ ભાઈ, એ કેવી રીતે એના ઘરમાં શું વાત છે શું ખબર પડે આપણને. આપણો તો અધિકાર નથી ત્યાં જવાનો, પણ આ તો કે તારા જ ઘરની વાત છે, પછી વિકટ નથી થયું. તે સમજવું પણ કઈ વિકટ નથી, કેમ કે જીવનું જે સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી કે ભક્તે કે ભોગવે કે ન જણાવે. બીજાના સ્વરૂપની વાત હોય તો કોઈ છુપાવીને પણ કહે, એટલે હાથમાં રાખીને કહે, કઈ બીજી રીતે કહે. હવે તારા સ્વરૂપની વાત છે કે જેથી ન સમજવી બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, બહુ માર્મિક પ્રશ્ન લેતો છે. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, એટલી વાત જરૂર છે કે પોતે અંતર ગવેષણા કરી નથી, અંતર શોધ કરી નથી. નહીતર પોતાથી પોતે ગુપ્ત ન રહી શકે એવી પરિસ્થિતિ છે. સમયની પંચેન્દ્રિય જીવને પોતે પોતાથી ગુપ્ત ન રહી શકે એવી જ પરિસ્થિતિ છે. પોતે એ દિશાની અંદર પ્રયત્ન નથી કર્યો. પોતાથી આ તો પ્રશ્ન ઉઠાવ્યો છે, ત્યાં બને જ નહીં. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, પણ કેવી રીતે ભૂલ ખાય છે, થાપ કેવી રીતે ખાય છે, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. કોઈ પોતાનું મૃત્યુ જોઈ શકે સ્વપ્નમાં? જોઈએ કે હું મરી ગયો છું, બધા ભેગા હવે થયા છે,
ઉપાય હવે
મારા અંતિમ સંસ્કાર માટે બધા ભેગા થયા છે, બધાને જોવે જાગૃતિમાં કોઈ જોવે? હે, કેમ કે અહીંયા હોય નહીં તો ક્ષેત્રાંતર કરી ગયો છે. પણ ન બનવા યોગ્ય અશક્ય એવા એવા પ્રસંગો સ્વપ્નની અંદર જેમ જોવામાં આવે છે, સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. એમ કે આ ડાક્ટર આવ્યા, મારી દવા ચાલે છે, ઉપચાર ચાલે છે, ટ્રીટમેન્ટ ચાલે છે, એમ કરતા 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 ટ્રીટમેન્ટ ચાલતા ચાલતા પણ હવે વાત ખરાસ થઈ ગઈ. પછી પછી બધા ભેગા થયા, સૌને બોલાવ્યા, આગામથી ફલાણાને બોલાવ્યો, અહીંથી ફલાણાને બોલાવ્યો, આ આવ્યા, આ રડવા મીંડ્યા, આમ કર્યા તેમ કર્યું, બધું દેખાય. એને દેખાતું હશે ક્યાંય જાગૃતમાં? સ્વપ્ન નહીં લાગતું, બધું દેખાય. એ બનવા યોગ્ય નથી કોઈ રીતે, બહારમાં વાસ્તવિકતાથી દૂર છે. તેમજ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે, આ બધું સ્વપ્નું છે એમ કે છે. આ કુટુંબ મારું, આ ફલાણું મારું, આ શરીર મારું, જળવાય તો સારું, પચવાય તો સારું, તંદુરસ્ત રહે તો સારું, એવા અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના અન્ય બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. બસ આટલી ભૂલ છે. પરમાં સ્વપણું કહ્યું એટલી જ ભૂલ છે. સ્વમાં સ્વપણું ચૂક્યો અને પરમાં સ્વપણું સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, નહીતર એ જ્ઞાન તે અનાત્મા છે, બીજું કઈ નથી અથવા અજ્ઞાન છે. તેમ સ્વપ્નરૂપ દશા એમ બે અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ દશા છે. આ જીવ પોતાને બીજા દ્રવ્યને વિશે જે પોતાના નથી તેમાં સ્વપ્ન માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે. સંસાર બીજી કોઈ ચીજ નથી એમ કે છે, આ જ સંસાર છે. એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, બીજું કોઈ અજ્ઞાન નથી. તે જ સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાદી ગતિનો હેતુ તે જ છે, બીજું કોઈ નથી. જે ચારે ગતિમાં નરક નિર્ગમમાં જાય છે એનું કારણ આ જીવે પરમા મહત્વ કર્યું એટલું જ છે, છેડો ફાડતો નથી. સ્વરૂપનું જ્ઞાન કરીને છેડો ફાડતો નથી કે મારે કઈ લેવા દેવા નથી, પછી કરવું પડે એ વિચારથી કરે. લોક વ્યવહારે જે કઈ છે તે દબાણથી કરવું પડે, પછી શું છે, પોતાની ઈચ્છાએથી નથી કરવું પડતું, દબાણથી કરવું પડે છે. બળાત્કાર થી કોઈ કરાવે છે જાણે એવી વાત છે. તે જ નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ મરણ છે, તે જ દેહ ને દેહના વિકાર છે એટલે રોગાદી છે, તે જ પુત્ર પિતા શત્રુ મિત્રાદી ભાવો થવાની જે કલ્પના છે એનો હેતુ છે. કેમ કે પુત્ર પિતા કોઈ થઈ શકતા નથી, શત્રુ મિત્ર પણ કોઈ થઈ શકતા કે હોઈ શકતા નથી, પણ એવી જે કલ્પના થાય છે રાગની કે દ્વેષની એનું કારણ એ છે કે પરમાત્મ પણ માન્યું છે. આ જીવે બીજું કઈ નથી, આટલી જ ભૂલ છે એક જ જગ્યાએ. એક જ જગ્યાએ એટલે પોતામાં, પછી નિવેદન એક છે, ભૂલ તો એક જ જગ્યાએ પોતામાં છે કે પરમાત્મ પણ પોતે માન્યું છે. અને તે ભૂલની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. ત્યાં પછી મોક્ષ માટે કોઈ વિશેષ વાત નથી, સહેજે સહેજે મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે આ ભૂલ છોડાવવાને અર્થે સત્સંગને સત્પુરુષ આદિ સાધન કયા છે, બીજું કોઈ કારણ નથી. સત્સંગ અને સત્પુરુષ આ જીવ મહત્વ કરે છે પરમા એ છોડાવવા માટે છે. શ્રીમદજી આગળ પણ કોઈ કોઈ પત્રમાં લખે છે કે મુક્ષુ જીવે મમત્વ થતું અટકાવવું, જે કઈ પ્રવૃત્તિ અને કાર્યો ઉદયમાન હોય પ્રસંગો હોય એમાં મમત્વ થતું અટકાવવું એનો પ્રયત્ન અહીંયા ત્યાં પણ હોવો જોઈએ. વાંચે ત્યારે હું પ્રયત્ન કરું છું એમ લાગે, સાંભળે ત્યારે પ્રયત્ન કરું છું એમ લાગે, ને પછી ઉદયમાં જાય ત્યારે શું કે તેમ પ્રયત્ન વગરનું એકનું મમત્વ રહી જાય છે. એ મમત્વ તોડવાના પ્રયત્ન વગર એટલું જ મમત્વ રહી જાય છે, એ આ બધા ઉપર ઉપરની પ્રવૃત્તિને ખાઈ જાય છે, પછી એનું કઈ ફળ આવતો એમ બને છે.
યથાર્થતા
લાગુ પડે હા, એટલે એ એ યથાર્થતા છે કે પોતાનું સહિત થાય છે. એને જો લક્ષ્યમાં છે તો ત્યાં એ મમત્વ થતું રોકે છે પોતાના આત્માને. તે સાધન પણ જીત તે નિવૃત્તિને અર્થે સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે, અને તે સાધન કયા છે એટલે એ સાધન તો આપણને મળી ગયા એમ નહીં માનતા એમ કે છે. તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોઠવા સિવાય પ્રવર્તાવે તો જ સાધન સિદ્ધ થાય છે, નહીતર સાધન સાધન તરીકે સિદ્ધ થતા નથી. પ્રશ્ન આવે છે કે આ જીવ પુરુષાર્થ ક્યારે કરે છે? આ ચાલતો બુદ્ધ પુરુષાર્થ નો છે, આગળ એ વિષય આવશે. એ સાધન પણ જીવ પોતાના પુરુષાર્થ ને ગોઠવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ, આટલો જ સંક્ષેપ આ બહુ ટૂંકી વાત કરી કે પરમા સ્વપણ ન કરવું, એટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે અને એના માટે જ પુરુષાર્થમાં બરાબર જાગ્રત રહીને પુરુષાર્થ કરે તો તે સર્વ વ્રત કરી શીખો, યમ નિયમ કરી શીખો, જપ યાત્રા ભક્તિ કરી શીખો, શાસ્ત્ર જ્ઞાન આદિ બધું કરી શીખ્યો કરી શીખ્યો, એમાં કોઈ સંશય નથી. એ વિનંતી આત્મ સ્વરૂપ ના પ્રણામ. આમ પત્ર લેખક છેલ્લો જય ગ્રામ અંબાલાલા દી મુક્ષુ ખંભાત એટલે યથાર્થ સમજણથી અનંત ગુણ સમૃદ્ધ જે જ્ઞાયક તત્વ છે, એક સમયની પર્યાય વિનાનું એને લક્ષમાં લેવું, એની સમજણ કરવી, એની દ્રષ્ટિ કરવી, એમાં વિશ્વાસ કરવો, એ જ યથાર્થ દ્રષ્ટિ છે. એના માટે હવે કેવી રીતે શરૂઆત કરીને આગળ વધવું એનો વિસ્તાર કરે છે. પ્રથમ શબ્દ વચ્ચે લીધો છે શ્રુત જ્ઞાનના બળ વડે. પ્રથમ પહેલા શ્રુત જ્ઞાનના બળ વડે જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને બળ શબ્દ લીધો છે. પુરુષાર્થ સાથે વાત છે. જ્ઞાન બળ કહો, નિર્ણય બળ કહો, કે જ્ઞાન પુરુષાર્થ સહિતનું કહો, પુરુષાર્થ સહિત જ્ઞાન, જ્ઞાન સહિત પુરુષાર્થ, એને અહીંયા જ્ઞાન બળ કહેવામાં આવે છે. કૃત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને, આ નિર્ણયની ભૂમિકા એ બહુ મહત્વનો અંગ છે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટવા માટે. એ પહેલાં બધું અંધારું છે, એ પહેલાં બધું અંધારું છે ત્યાં એની ભાવના અને પ્રયોજનની તિખાશ એ એક વસ્તુની આવશ્યકતા છે. ત્યાંથી એ નિર્ણય સુધી પહોંચે, નિર્ણય કર્યા પછી નિર્ણયના બળ વડે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને આત્મસમ્યક કરે. આ સીધો પ્રોસેસ લીધો છે. જેને નિર્ણય થાય, સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપનું લક્ષ્ય થાય, સ્વરૂપ નિશ્ચય લીધો, શ્રુત જ્ઞાનનું બળ એટલે ને જેનાથી નિર્ણય કર્યો છે એને અહીંયા શ્રુત જ્ઞાનનું બળ કીધું. કેમ કે શ્રુત એટલે અહીંયા મતિ શ્રુતમાં જે શ્રુત છે એવું છે, મતિ ને શ્રુત છે. શ્રુતમાં વિચારણા ચાલે છે, મતિમાં તો પદાર્થ જ્ઞાનમાં આવે છે અને શ્રુતમાં એની વિચારણા ચાલે છે. તો અહીંયા શ્રુત જ્ઞાનનું બળ છે, એમાં નિર્ણય સુધી, યથાર્થ નિર્ણય સુધી પહોંચ્યો ત્યારે નિર્ણયના બળ સહિત પછી પ્રવર્તે છે. નિર્ણય થાય ત્યારે નિર્ણયનું બળ ઉત્પન્ન થાય છે. નિર્ણય ખાલી નિર્ણયની વાત નથી, ધર્મમાં પણ એમ જ છે. ઊંધો નિર્ણય છે એમાં પણ એનું નિર્ણય બળ હોય છે, એ તૂટે છે, એને તોડે છે, સવળો નિર્ણય કરે છે ત્યારે. અહીંથી દિશા બદલાય છે. શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને 144 કથાનો વાત લીધી. ત્યાં એક પ્રથમ શબ્દ વાપર્યો છે, તાવત એવો શબ્દ વાપર્યો છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે, પ્રયત્ન કરવો તે વ્યવહાર છે, એમ કહે છે. જો આ પુરુષાર્થનો તબક્કો શરૂ થયો કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના પરિણમને, વ્યાપાર એટલે ઉપયોગને, પરિણમને સ્વરૂપ સન્મુખ કરે છે, પ્રયત્નથી સ્વરૂપ સન્મુખ કરે છે, જોરથી સ્વરૂપ સન્મુખ કરે છે, સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપના બળે સ્વરૂપ સન્મુખ કરે છે, તે વ્યવહાર છે. આ પ્રયત્ન કરવો તે વ્યવહાર છે એમને છે. બોલો, શુદ્ધિ કરે છે, પૂજા કરે છે, તે વ્યવહાર એમને કહ્યું. શાસ્ત્રનો સ્વાધ્યાય અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એને વ્યવહાર નથી કહેતા. પણ જે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરે છે એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. આમ ભૂલે છે, કેમ કે નિશ્ચય આગળ પ્રગટશે. જ્યાં સમ્યક દર્શન પ્રગટશે, સમ્યક જ્ઞાન પ્રગટશે, ત્યાં નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો. એ નિશ્ચયનો વ્યવહાર એ કાળે પ્રગટે છે નિર્વિકલ્પ દશામાં, એક ન્યાય એમ કહેવામાં આવે છે. અને પૂર્વ પર્યાયનો સિદ્ધાંત અને નિયમ દર્શાવવા માટે એ પહેલા જે પુરુષાર્થ કર્યો, નિર્ણય કરીને પુરુષાર્થ કર્યો, જે મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાનનો ઉપયોગ પર તરફ જતો હતો, એને પુરુષાર્થ સ્વરૂપ સન્મુખ કર્યો, એ પ્રયત્નોને પુરુષાર્થ જે કર્યો એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. પૂર્વ પર્યાયનો વ્યવહાર છે. વિશેષ સ્પષ્ટતા કરે છે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન ના વિષયમાં, કે ઇન્દ્રિયો અને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન, શું કેવું છે મતિ શ્રુત નો સ્પષ્ટ ચાલુ ભાષામાં વાત કરે છે કે ઇન્દ્રિયો અને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન, તેના વ્યાપારને સ્વર તરફ વાળવો તે વ્યવહાર છે. સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ તે અહીંયા વ્યવહાર છે. આ વ્યવહાર છે નિશ્ચિત. વ્યવહાર કરતા કરતા નિશ્ચિત પ્રત્યે એમ કે આવો વ્યવહાર હોય તો મિત્ર પ્રત્યે સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. હું અહીંયા વ્યવહારની એવી વ્યાખ્યા કરી નિયમ દર્શન પ્રગટ કરવા માટે આવો વ્યવહાર હોવો જોઈએ. વ્યવહાર કહો કે વાસ્તવિક ઉપાય કહો, માણસ નથી કહેતા કે ભાઈ આ બાબતમાં કઈક વ્યવહારો ઉપાય હોવો જોઈએ. શું આપણે જે કાર્ય પદ્ધતિ ચાલે છે, જૂના રીત રિવાજ રૂઢિ ચાલે છે, એ હવે વર્તમાનના સંજોગોમાં વ્યવહારો નથી એમ નથી કહેતા. જમાનો બદલાણો છે માટે વ્યવહારો નથી એમ. રૂઢિગતપણે સ્વાધ્યાય કરે, ઉપવાસ કરે, ભક્તિ પૂજા કરે, દયાદાન યાત્રા કરે, વ્યવહાર નથી. આ એનો વ્યવહાર છે. વ્યવહારો ઉપાય એટલે એનો વાસ્તવિક ઉપાય. તે જ્ઞાનના વ્યાપારને સ્વ તરફ વાળવું એટલે લક્ષ્મણ જે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ આવ્યું છે એ હું છું એમ જ્ઞાનમાં, જ્ઞાનને એ તરફ ખેંચવું એવો ઉદ્યમ કરવો, સ્વસન્મુખતાનો ઉદ્યમ કરવો, અંતર્મુખ થવાનો ઉદ્યમ કરવો એ વ્યવહાર છે. સહજ શુદ્ધ પારિણામિક ભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે. જે પોતાનું સ્વરૂપ છે એનું જે સહજ શુદ્ધ પારિણામિક ભાવરૂપ તત્વ છે એ તો પરિપૂર્ણ છે. એમાં કાંઈ અધુરાશ નથી એટલે એમાં કાંઈ કરવાનું હોય એવું કાંઈ એમાં નથી. પોતે તો સ્વરૂપે કરીને પરિપૂર્ણ છે, એકરૂપ છે, સદા એવું છે. જો પોતે સદા એવો છે તો પોતે પોતાની અવસ્થા એવી હોવી જોઈએ. જો પોતે શ્રીમંત હોય તો પોતે ભીખ માગતો ન હોવો જોઈએ એમ કેવું પડે. ભીખ માગનારને કોઈ એમ કે ભાઈ તમે શ્રીમંત છો કે નહીં, હોય તો પણ ખરા, એવું બની ન શકે. શ્રીમંત હોય એ કોઈ ભીખ માગવા ઘરે ઘરે નીકળે એમ. પોતાનું સ્વરૂપ અનંત ગુણથી સમૃદ્ધ છે. સમૃદ્ધ શબ્દ વાપરો ને, સમૃદ્ધિથી ભરપૂર છે, અનંત ગુણની સંપત્તિથી જે સમૃદ્ધ છે એની અવસ્થામાં વિભાવને અધુરાશ કેમ એમ કહે છે. મારું તો જેવું સ્વરૂપ છે એવી જ મારી અવસ્થા હોવી જોઈએ. એટલે શૂન્ય દ્રષ્ટિ ખેડાય છે એનું કારણ આ છે. લોકોને એમ થાય છે કે સમ્યક દર્શન થઈ જાય ને એટલે બસ, આપણે ગમે એમ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરો. પણ સમ્યક દર્શન થયા પછી બીજી વાત છે. એને એમ થાય છે પણ મારું સ્વરૂપ આવું પૂર્ણ ને આ દશામાં આ ક્યાં પરિસ્થિતિ, આ કંગાળતા ક્યાં, એનું એને ખેદ થાય છે. બીજા ભલે મહાન માને, આચાર્યો એ ભલે એની પ્રશંસા કરી હોય, શું ન્યાય બીજાના માટે બીજો છે ને પોતાના માટે બીજો છે? બીજા પોતાની પ્રશંસા કરે એટલે પોતે માનમાં ચડી જાય કોઈ, તો એ યોગ્ય છે કે એ યોગ્ય નથી? બીજા માન આપે તો પોતે વિનમ્ર રહે તે યોગ્ય છે? ન્યાય તો એવો છે કે એમ પોતે તો પોતાની દશા જોવે છે, ખ્યાલમાં એને આવે છે કે સ્વરૂપ આવું પરિપૂર્ણ છે, દશામાં કઈ ઠેકાણું નથી, એને ઠેકાણું નથી. ક્યારે ક્યારે ખ્યાલ આવે છે કે એવું જોવે છે ત્યારે સરખામણી કરે છે, અરે મારું તો કઈ ઠેકાણું નથી, મારે તો ઘણું બાકી છે, મારે ઘણું ઘણું બાકી છે ને એમાં મોડો કરે મને પાલવે એવું નથી, એની બીજી પરિસ્થિતિ ઊભી થાય છે. સહજ શુદ્ધ પરિણામી ભાવ તો એક રૂપ પરિપૂર્ણ છે, પર્યાયમાં અધુરાશ છે ને વિકાર છે, માટે પ્રયાસ એટલે પુરુષાર્થ કરવાનો રહે છે. પુરુષાર્થ કરવાનો એને જે પુરુષાર્થનો વિષય છે એ મુખ્ય થઈ જાય છે. ત્યારે પુરુષાર્થના મુદ્દાને એની ઉપેક્ષા નથી મોક્ષ માર્ગમાં, અથવા મોક્ષ માર્ગમાં જેટલો પુરુષાર્થ એટલી જ કાર્ય સિદ્ધિ છે એ વાત અનુભવગમ્યપણે સાધક જીવને સમજાય છે, અને તેથી એ વિષયમાં એને ભૂલ ખાવાનો પ્રશ્ન રહેતો નથી. આત્મહિત નથી કરી શકાય એવું છઠ્ઠું સાતમું કઈ નઈ, ચોથું સુધી તો આવે, છઠ્ઠું સાતમું આવે છે આવનારા, પણ આપણે જે ચોથું આવ્યું ત્યાં સુધી છઠ્ઠા સાતમા ને વાતને મુખ્ય ન કરીએ, પણ ચોથું તો આવી શકે કે નહીં પછી ખબર પડશે કે છઠ્ઠું હાથમાં શક્ય છે કે અશક્ય છે. શું જરૂરિયાત હોય તો જીવ પ્રયત્ન કર્યા વગર રહેતો નથી, બરાબર છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સાધન ગમે તેવા હોય, પણ જરૂરિયાત હોય તો આ જીવ પ્રયત્ન કર્યા વગર રહે એમ. જે એમ માને છે કે આ કાળે આમ ન થાય, આ કાળે આમ ન થાય, એને પહેલા તો એને જરૂરિયાત છે કે કેમ એ તો નક્કી કરાવો, કે એને જરૂરિયાત ભાસી છે, જરૂરિયાત લાગી છે કે એને જરૂરિયાત લાગી નથી, એમાંથી આવું ઊભું થયું છે, આવું પરિણામ કે શેમાંથી ઊભું થયું, જરૂરિયાત લાગી એમાંથી ઊભું થયું કે વગેરે જરૂરિયાત લાગી એમાંથી ઊભું થયું, આ જરા તપાસવા જેવો વિષય છે. જરૂરિયાત લાગે એને પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે એની ખોજ અને પ્રયત્ન કર્યા વગર રહી શકે જ નહીં. આ જીવનો સ્વભાવ છે, રહી શકે જ નહીં. પરાણે કોઈ રાખણને રોકે તો ગાંડો થઈ જાય. આ ઘણી વાર બને છે ને, ભાઈ આ માણસને હવે દુકાને નહીં જવા દેતા, કેમ કે બહુ ધાર ઉધામાં કરે છે, અને પૂરું રાખો એ ગોરડામાં તો ગાંડો થઈ જાય. એવા માણસો હોય છે કે એટલા બધી પ્રવૃત્તિ કરવી હોય, એટલી બધી દુનિયાભરની પ્રવૃત્તિ કરી નાખવી હોય, એટલી બધી જોરથી પ્રવૃત્તિ કરતો હોય, રોકવો પડે. કાં તો આ માણસ ક્યાંય ને ક્યાંય નીકળી જશે ઊંધું ચૂતું કરીને, એને રોકો તો ગાંડો થઈ જશે. એવી પરિસ્થિતિમાં સાચવવું મુશ્કેલ પડે છે. એવો પણ ઊંધું એ બહુ છાળા મારતો હોય છે ઘણા. એ શું બતાવે છે કે એની જે જરૂરિયાત છે એ જરૂરિયાતની બાબતમાં કોઈ રોકી ન શકે, પણ જરૂરિયાત જ્યાં સુધી લાગતી નથી કે મારે મારું નિર્વાણ પદ જોઈએ, મારો નિર્વાણ કરી નાખવો છે, આ જન્મ મરણનું ચક્કર ન જોઈએ એ જરૂરિયાત એને લાગતી નથી. ત્યાં સુધી તદ અનુરૂપ ઉપડતો નથી કે જીવ કરતો નથી, બે એક જ વાત છે. વાત જરૂરિયાત લાગવાની છે. ભલે શક્તિને સંયોગના પ્રમાણમાં કરે, પછી ભલે શક્તિને સંયોગના પ્રમાણમાં પ્રયત્ન કરે, પણ જરૂરિયાત લઈ ગયા હોય તો લઈ ગયો હોય તો પ્રયત્ન કર્યા વિના આ નિયમબદ્ધ વાત છે. ભૂખ લાગી હોય તો બેસી નહીં, કોઈ ખાવાનું આવું હશે તાર આવશે. પાણીની તરસ લાગી હોય તો બેસી રહી, એમાં ભૂખ તરસ લાગી હોય ને પાણી ને ભોજન પીરસેલું હોય પછી બેસી રહી
નહીં,
મોટામાં આવવું હશે ત્યારે આવશે, રહી જ ન શકે. સીધી વાત છે, પ્રયત્ન કર્યા વિના રહી જ ન શકે. એમ અંદરમાં ભોજન પીરસેલું છે, અનંત ગુણથી સમૃદ્ધ છે આત્મા, નિર્વાણ પદ સ્વરૂપ જ છે. હવે એને જોઈએ છે કે કેમ, આટલો સવાલ છે. ભૂખ લાગી છે કે નહીં, તરસ લાગી છે કે નહીં, આટલી જ વાત છે. જો ભૂખ તરસ લાગી હોય તો પ્રયત્ન કર્યા વિના, એને આટલું ખુલ્લું એટલે કે પીરસીને આપ્યું છે, આ તો પીરસેલી ચીજ છે. મહાપુરુષોએ સત્પુરુષોએ પીરસેલી વાત સામે મૂકી છે, ધરી છે. ભાઈ તને ભૂખ લાગી હોય તો ભોજન તૈયાર છે, એને ભૂખ નહીં લાગી હોય તો ભોજન તને અરુચિનું કારણ થશે, નિષ્ઠાન પણ તને અરુચિનું કારણ થશે. એવું છે. પર્યાય દ્રષ્ટિએ સાધ્ય સાધક ના ભેદ પડે છે, વેદક દ્રષ્ટિને પર્યાય દ્રષ્ટિને થોડી કરતા છે.